તારીખ 15/1/1997, શ્રી સ્વાનુભૂતિ દર્શન, પ્રશ્ન 108 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 70.
ભાવ જલ્દી પ્રાપ્ત થાય, નીચે છે છેલ્લો પ્રશ્ન. સ્વભાવ જલ્દી પ્રાપ્ત થાય તેનો કોઈ ઉપાય ખરો? સ્વભાવ કેવો કે આત્મ સ્વરૂપ કેવો?
જી,
મૂળ સ્વરૂપ પ્રાપ્ત થવું એટલે અનુભવ થવો. સ્વરૂપ તો શાશ્વત છે, પણ અનુભવ થાય ત્યારે પ્રાપ્તની પ્રાપ્તિ કહેવાય છે. સ્વભાવ તો પ્રાપ્ત છે એટલે શાશ્વત છે, એટલે કઈ ચાલ્યો નથી, નાશ નથી થયો. અનુભવ થાય ત્યારે એને પ્રાપ્તિ થઈ એવું થાય છે. સમાધાન પ્રાપ્ત કરવાનો ઉપાય એક વેદ જ્ઞાન જ છે. પ્રાપ્ત કરવામાં અનેક ઉપાય છે એવું નથી, અથવા કોઈ જલ્દી પ્રાપ્ત કરવાનો ઉપાય છે ને કોઈ ધીમે ધીમે પ્રાપ્ત કરવાનો ઉપાય છે, એમ બે પ્રકારે ઉપાય છે એવું પણ નથી. વેદ જ્ઞાન દ્વારા જ સ્વરૂપ અનુભવ થાય છે. સ્વરૂપ અનુભવનું બીજું કોઈ કારણ નથી. ચૈતન્ય જ્ઞાયક જુદો અને વિભાવ જુદો, એમ સ્વભાવ વિભાવ બંનેને જુદા પાડવા, જુદા પાડવા એટલે જુદા અનુભવવા. એમ કહેવું છે, જુદા પાડવાનો અર્થ છે જુદા અનુભવમાં લેવા. છે બંને, એક સમયમાં બંને મોજૂદ છે, અહીંયા જ છે. બંનેનો અનુભવ પણ જુદા જુદા પ્રકારનો છે, તેથી બંનેને જુદા જુદા અનુભવમાં લેવા.
જુદા જુદા અનુભવમાં કયા પ્રકારે લેવા
એ કહેશે, જે ચર્ચા કરશે. યથાર્થ રુચિ, પછી મહિમામાં પણ યથાર્થ લઈ લેવું.
જી,
યથાર્થ વિશેષણ બધાને લાગુ પાડવા. યથાર્થ રુચિ, યથાર્થ મહિમા, યથાર્થ લગ્નિ અને યથાર્થ તત્વ વિચાર કરીને પોતે સ્વભાવ ગ્રહણ કરવાની પરીક્ષક શક્તિ અંદરથી એવી પ્રગટ કરવી જોઈએ કે આ સ્વભાવ છે અને આ વિભાવ વિભાવ છે. પરીક્ષા છે એનાથી ઓળખાણ થાય છે. પરીક્ષા કરવાથી ઓળખાણ થાય છે.
આમાં ભાઈ મુખ્ય ચાર ગુણો આવી ગયા, રુચિ મહિમા વિચાર.
યથાર્થ રુચિ એ સ્વતાને લગતા પરિણામ છે. મહિમામાં તો બધા પરિણામો જોડાય છે, કોઈ ગુણ નથી. લગ્ની છે એ પણ રુચિની સાથે વળતી દશા છે, અને તત્વ વિચાર છે મુખ્યતા જ્ઞાનની છે. એ યથાર્થપણે કરીને, યથાર્થપણે કરીને એટલે શું કે જે ભૂમિકાનો ક્રમ છે એ ક્રમથી યથાર્થતા આવે છે. આડું ઓળું કરવા જાય તો યથાર્થતા નથી, અથવા ભૂમિકાએ ન ચડ્યો હોય ત્યાં સુધી, ક્રમમાં ન આવ્યો હોય ત્યાં સુધી જ્ઞાની પુરુષને આજ્ઞા અનુસાર પોતે ક્યાં ઊભો છે, પોતાની કેવી યોગ્યતા છે, અને એ યોગ્યતા અનુસાર ક્રમ સુધી પહોંચવા માટે મારે શું કરવું જોઈએ, એ પોતાને ખબર નથી. એટલા માટે ત્યાં માર્ગદર્શનની જરૂર મળે. સમ્યક થઈ ગયો અનુભૂતિ પછી રુચિ પણ સમ્યક છે એટલે શ્રદ્ધા પણ સમ્યક છે, જ્ઞાન પણ સમ્યક છે, આચરણ પણ સમ્યક છે, પુરુષાર્થ પણ સમ્યક છે. ત્યારે અનંત આ સર્વગુણો બધા સમ્યક છે. સર્વગુણાષ્ટે સમ્યક થાય. એ પહેલા મોક્ષની ભૂમિકામાં યથાર્થ હોવું જોઈએ. યથા અર્થ એટલે જે ભૂમિકામાં જે હોવું ઘટે તે ભૂમિકામાં તે હોય એનું નામ યથાર્થ. આડુંઅવળું ન હોય એનું નામ યથાર્થ. યથા અર્થ યથા પ્રયોજન
જી
અર્થ નામ પ્રયોજન. પહેલું સંકેત થાય એમાં પણ યથાર્થતા હોય તો જ થાય. બીજા સંકેતમાં તો પછી યથાર્થ જ હોય ને. પછી બીજા સંકેતમાં આવે યથાર્થ હોવાનું કારણ
એટલે બે યથાર્થમાં ડિગ્રી નો ફેર પડે.
પ્રથમ પરિભ્રમણ ની ચિંતના માર્ગની જોરણા માર્ગ માટેની જોરણા ત્યાંથી યથાર્થતા શરૂ થાય છે. એવી યથાર્થતા શરૂ ન થાય ત્યાંથી માર્ગનો ક્રમ શરૂ થાય છે. માર્ગે પહોંચવા માટેનો મુમુક્ષુની ભૂમિકાનો ક્રમ શરૂ થાય છે.
મુમુક્ષુની ભૂમિકામાં એટલે ભૂમિકાની પરિણતિ થાય તો યથાર્થ છે.
અથવા યથાર્થ ભૂમિકા આવે એટલે ઉપરી ભૂમિકા નું અનુસંધાન થાય. એમ કે ચિંતના માર્ગની શોધની જોડણા આવે એટલે ઉદાસીનતા આવે. એ બંને યથાર્થ થાય એટલે દ્રઢ મુમુક્ષુતા એટલે એક મોક્ષને માટે પ્રયત્ન કરવો પૂર્ણતાનું લક્ષ્ય બંધાય. એ પૂર્ણતાનું લક્ષ્ય બંધાય એટલે પોતાની સ્થિતિ અને પૂર્ણતા વચ્ચેનો તફાવત
દેખાય
પોતાને એટલે ફોર્સ ઉત્પન્ન થાય. સંવેગ જેને કહેવાનું જોર આવે. પહેલેથી જે આત્મકલ્યાણની ભાવના છે એ બળવાનપણે સંવેગને લઈને નવા તબક્કામાં પ્રવેશ કરે. એ કારણથી અવલોકન શરૂ થાય. અવલોકનની પ્રેક્ટિસ શરૂ થાય ત્યાંથી પ્રયોગ શરૂ થયો. પ્રયોગની ભૂમિકામાં પ્રવેશ કરે છે. બહુ શરૂઆતમાં નહીં મૂકે
જી
તો યથાર્થ રુચિ એટલે અંદરથી જરૂરિયાત લાગવી. યથાર્થ રુચિ એટલે
જરૂરિયાત
અંદરથી આત્માને જરૂરિયાત લાગવી તો એને યથાર્થ રુચિ છે. મારે ચાલશે નહીં આ કામ કર્યા વિના મને ન ચાલે ચાલી શકે જ નહીં. એવી જરૂરિયાત લાગે. એ ક્યારે લાગે? યથાર્થ મહિમા એટલે મૂલ્યાંકન યથાર્થ થયું હોય ત્યારે. યથાર્થ મૂલ્યાંકન થાય ત્યારે એને એ જરૂરિયાત બરાબર છે એનો મેળ ખાઈ જાય. શું અનંત ભવના અનંત દુઃખ માટે અનંત સુખની પ્રાપ્તિ થાય એનું જે મૂલ્યાંકન છે એ મૂલ્યાંકન એ ભૂમિકાનો મહિમા છે, કિંમત છે.
બરાબર.
એને લઈને તાલાબે લઈને લગ્નની ઉત્પન્ન થાય કે આમાં હવે મોડું કરે પોસાય. અને આત્મકલ્યાણની વિચારણા દરેક ઉદયમાં દરેક પ્રસંગમાં ચાલુ ને ચાલુ રહ્યા કરે છે. એ યથાર્થ શું વિચારણા છે અથવા તત્વ વિચાર છે પ્રારંભિક દશાનો. શરૂઆતમાં તત્વ વિચારે છે કે મારે ખાવું છે તો આત્માના કલ્યાણ અર્થે, ઉપવાસ કરવો છે તો પણ આત્માના કલ્યાણ અર્થે, કમાવા માટે પ્રવૃત્તિ કરવી છે તો પણ આત્માના કલ્યાણ અર્થે, એ પ્રવૃત્તિ છોડીને નિવૃત્ત થવું છે તો પણ આત્માના કલ્યાણ અર્થે. એ દરેક પ્રવૃત્તિમાં શું વિચારણા કન્ટિન્યુ છે. આત્મકલ્યાણનું પ્રયોજન વિસ્મરણ કરીને ન ચાલે તો એ શરૂઆતની ભૂમિકાની તત્વ વિચારણા છે અથવા શું વિચારણા છે. પછી એ ચારે બોલ આગળ પણ આવે કે જ્યારે સ્વરૂપ લક્ષમાં આવે, ભાવ ભાષણ થાય ત્યારે સ્વરૂપની અનન્ય રૂચિ પ્રગટે, સ્વરૂપનો અપૂર્વ મહિમા આવે. જેટલો જેવો મહિમાવંત પદાર્થ છે એવો જ એનો મહિમા આવે પદાર્થ નિર્મિત થવાથી. પછી આત્મતત્વ ના જ વિચાર ચાલે, બીજા ન ચાલે. પોતે સ્વભાવ ગ્રહણ કરવાની પરીક્ષક શક્તિ અંદરથી પ્રગટ કરવી જોઈએ. આવા પરિણામ થાય ત્યારે જ્ઞાનમાં નિર્મળતા થાય અને સ્વભાવને ઓળખવાની પરખવાની શક્તિને પરીક્ષક શક્તિ કહેવામાં આવે છે. ખાલી સ્વભાવને ઓળખે છે એમ નહીં, ગ્રહણ કરે છે સાથે સાથે, એટલે સ્વપણે પોતાનું સ્વરૂપ જાણે છે. સ્વભાવ છે એ પોતાનું સ્વરૂપ છે, સ્વપણે સ્વભાવને જાણવાનું બને છે. જ્યારે આત્માની ઓળખાણ થાય ત્યારે પોતાનો આત્મા પોતાપણે ઓળખાય, એ એનું ઓળખાણનું લક્ષણ છે. પોતાપણે ઓળખાય છે, પોતાનું સ્વરૂપ છે. અંદરથી પ્રગટ કરવી જોઈએ કે આ સ્વભાવ છે અને આ વિભાવ છે એમ. સ્વભાવ વિભાવનું જુદાપણું જે છે એ ઓળખીને નક્કી થાય ત્યારે ભેદ જ્ઞાન શરૂ થાય. જ્યાં સુધી બે ઓળખાય નહીં ત્યાં સુધી કોની કોની વચ્ચે ભેદ પડે, ભેદ કોની વચ્ચે પડે. અંદરથી સ્વભાવ અને વિભાવ છે એમ ઓળખાણ આવે જુદી જુદી. અંદર લગ્ન લાગે તો તે થયા વગર રહેતું નથી, આ એમનો પોતાનો અનુભવ છે. શરૂઆતથી પોતાને બહુ લગ્ન લાગે, આત્મકાર્યની લગ્ન ઘણી વિપરી થઈ ચર્ચામાં એ વિશે લગ્ન લાગવી જોઈએ. તો એક લયે કામ થાય, લગ્ન લાગે તો એક લયે કામ થાય. લગ્ન ન હોય ઘડી કામ ને ઘડી કામ ઘડી કામ ને ઘડી કામ, પરિણામ ઠેકાણું પડે નહીં ને નહીં ચાલે. એટલે એમ કહ્યું કે અંદરથી લગ્ન લાગે તો આત્માનું કામ થયા વગર રહેતું નથી, એ પોતે અનુભવ કરીને બોલે છે. અમને આમ થયું છે માટે બીજાને પણ આમ થાય તો આમ થાય જ, ન થાય એવું ન બને.
યોગદાન થવું જ આવે છે.
દેવ શાસ્ત્રો અને ગુરુદેવ શું કહે છે તેનો આશય ગ્રહણ કરવા માટે પોતે અંદર તૈયારી કરે. શું કહે? દેવ શાસ્ત્ર ને ગુરુ એના કહેવાનો જે આશય છે, આશય બધો કોઈ પણ કથનનો આશય આત્મકલ્યાણ છે. જીવને પોતાને કલ્યાણ કેવી રીતે થાય એ જ આશય છે. એ આશય ગ્રહણ કરે જ્યાં ઉભો હોય ત્યાંથી. પોતે જ્યાં ઉભો છે એ ભૂમિકાનો ઉપદેશ આવે એટલે એને તરત ખ્યાલ પડે કે મારે મારે કરવાની વાત આવી, મારે યોગ્ય આ વાત આવી, મને લાગુ પડે એવી વાત આવી, એટલે એ ગ્રહણ કરે. એને આશય ગ્રહણ કેવું કહેવાય? તો બધી વાતો આત્મકલ્યાણ અર્થે જ છે, પણ બધી વાતો એક જીવને લાગુ પડે નહીં, કેમકે બધાની યોગ્યતા જુદી જુદી, ભૂમિકા જુદી જુદી. તેનો આશય ગ્રહણ કરવા માટે પોતે અંદર તૈયારી કરે. અંદર તૈયારી કરે એનો અર્થ આ છે, પોતાની ભૂમિકાને અનુલક્ષીને ગ્રહણ કરવાની વૃત્તિ રહે. અને એ રીતે ગ્રહણ કરી લઈએ તો આગળ વધે, નહીં તો બધું સારું લાગે. દેશ તો બધો સારો છે, કોઈ એમાં ખરાબ વાત હોય નહીં. દેશમાં કોઈ પણ ભૂમિકામાં સારી જ વાત હોય, ખરાબ વાત હોવાનો સવાલ નથી. ઊંચી ભૂમિકામાં ઊંચી વાત હોય એ વધારે સારી છે, પણ તૈયારી શું? કે પોતાને ગ્રહણ કરવા યોગ્ય હોય એ ગ્રહણ થાય એવી પોતાની તૈયારી હોવી જોઈએ. નહીં તો સારું લાગે એટલામાં એ અટકી જાય. સારું લાગે, સારું લાગે અટકી જાય, સારું લાગવામાં અટકી જાય. એટલે સાંભળવાનો રસ રહ્યા કરે, વાંચતા હોય તો વાંચવાનો રસ રહ્યા કરે, ચર્ચા કરતા હોય ને ચર્ચા કરવાનો રસ રહ્યા કરે, પણ એ સારું લાગે ને અટકી જાય. આ કોઈ મનોરંજનનો વિષય નથી, મનને સારું લાગે એવું કહી રાખવું. તો કાળજી રાખીને, દરકાર કરીને, પોતાને યોગ્ય જે જે વાત છે એ વાત ઉપર ધ્યાન જાય અને એનું ગ્રહણ થાય
બરાબર,
તો પોતે ઊભો છે ત્યાંથી આગળ
વધી શકે,
નહીંતર આગળ વધી શકે. એ રીતે અંદર પોતે તૈયારી કરે, આગળ વધીને ચૈતન્યનો સ્વભાવ ગ્રહણ કરવાની તીક્ષ્ણ તૈયારી કરે, પછી એમ આગળ વધતો જાય અને છેવટે પોતાનો જે ચૈતન્ય સ્વભાવ છે એ ગ્રહણ કરવાની તીક્ષ્ણ તૈયારી કરે, એટલે એ વખતે પુરુષાર્થ તીવ્ર હોય છે. સ્વરૂપ ગ્રહણ થાય, સ્વરૂપનો અનુભવ થાય ત્યારે પુરુષાર્થ એકદમ ઉગ્રતા પકડે છે
જી,
એટલે એને તીક્ષ્ણ તૈયારી કીધી. તો થયા વગર એ કરતું તો બુદ્ધિ નથી, કરે કરે એમ વાત આવે પણ એ સહજ થાય છે. પછી આગળ વધે ત્યારે પુરુષાર્થ છે એ જોર પકડે છે અને એ પુરુષાર્થના પરાક્રમથી અનુભવ થાય છે. અનુભવ થયા વગર રે નહીં એમ કહેવું છે. પોતાનો પુરુષાર્થ પરિણમે, પુરુષાર્થ કાર્ય કરે અને અનુભવ ન થાય એમ બને નહીં. એ તો સ્વભાવની વાત છે, ગોળ નાખ્યો તો ગળું થાય જ. પાણીમાં દૂધમાં સાકર નાખો ગણ પણ થવાનું, કેમ કે તો વૈજ્ઞાનિક છે, સાયન્સ છે. એમ પુરુષાર્થ કરે ને અનુભવ ન થાય ઘણા ભ્રમથી એવો પ્રશ્ન પણ અમે પુરુષાર્થ તો કરીએ છીએ પણ અનુભવ થતો નથી. કારણ આપ્યા અને કાર્ય ન થાય તો વસ્તુનું સ્વરૂપ બહારની વાત છે, વસ્તુના સ્વરૂપમાં એમ હોય જ નહીં. કારણ જેવું કારણ આપે, જેટલું કારણ આપે એવું ને એટલું કાર્ય થયા વગર. ઉપાય તો આ એક જ છે કે જ્ઞાયક તત્વ જુદું અને વિભાવ જુદો એવું ભેદ જ્ઞાન કરવું, અનુભવ થવામાં, સ્વાનુભવ થવામાં, સમ્યક દર્શન થવામાં, આ એક જ કારણ છે ભેદ જ્ઞાન. બીજો કોઈ ઉપાય છે એમ કદી વિચારવા પણ નથી. કેમ કે આ તો અનંત જ્ઞાનીઓનું અનુભવ સિદ્ધ વાત છે. કેવી? અનુભવથી સિદ્ધ થઈ લેવા. બધા જ્ઞાનીઓને જેને અનુભવ થયો એને ભેદ જ્ઞાન પૂર્વક થયો છે, બીજી વાત નથી. પ્રારબ્ધ પુરુષાર્થને ઉત્પન્ન નથી કરતો. પ્રારબ્ધ છે એ બાહ્ય પદાર્થોના સંયોગ વિયોગ ને લાગુ પડે છે, એ પ્રારબ્ધાધીન છે. અંદરમાં આત્માનો પુરુષાર્થ છે એ પ્રારબ્ધાધીન નથી. અને એ પુરુષાર્થે જીવ ચડે ત્યારે જે પ્રારબ્ધ સંચિત કર્મનું હોય એમાં ફેરફાર થવા માંડે છે. કર્મની રેખા બદલી શકાય છે પુરુષાર્થથી, એવી વસ્તુ છે. બળવાન છે, મતલબ પુરુષાર્થ છે બળવાન છે. પ્રારબ્ધ છે એનો સંબંધ છે એ પર પદાર્થ સાથે છે, પુરુષાર્થ સાથે નથી. અને સ્વપદાર્થની પ્રાપ્તિ પુરુષાર્થ આધીન છે, પ્રારબ્ધ આધીન નથી પણ પુરુષાર્થ આધીન છે એમ વિચાર. કારણ કે તો અનુદય પરિણામ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ ઉદયથી ભિન્ન પડીને થતા અનુદય પરિણામ છે. પ્રારબ્ધને ઉદય સાથે સંબંધ છે.
પ્રારબ્ધ જળ છે એક
હું અખંડ જ્ઞાયક છું એમ દ્રષ્ટિ થતા મૂળ ભેદ અને પર્યાય ભેદનું જ્ઞાન તેમાં સમાઈ જાય. આ એક બહુ સરસ વાત કરે છે કે સ્વરૂપ દ્રષ્ટિ થતા, આત્મદ્રષ્ટિ થતા, આત્મામાં રહેલા ગુણ પર્યાયોનું ભેદનું જ્ઞાન પણ એમાં સમાઈ જાય છે. એટલે વગર વિકલ્પે એ જ્ઞાન થઈ જાય છે. એ સમજવા માટે વિકલ્પ કરવો પડશે, નહીં નહીં કરવો પડે જ્ઞાન એની આવી જાય છે. ગુણ અને પર્યાય તો ભેદ છે, પદાર્થના ભેદો છે. ભેદનું જ્ઞાન ભેદ વિચારથી થાય એ તો બધા સમજે, પણ અહીંયા અભેદ અનુભવ થતા એ ભેદનું જ્ઞાન થઈ જાય છે એવું સામર્થ્ય છે અનુભવમાં. એવું સામર્થ્ય આત્મામાં અનંત ગુણો છે. હવે જે અનુભવ થયો એ તો આખા આત્માનો થયો, અખંડ આત્માનો થયો, કોઈ અંશનું નથી થયો. તો અનંત ગુણોનું ભેદવાળું જ્ઞાન ન આવે, પણ અભેદ અનુભવમાં અનંત ગુણોનું જ્ઞાન આવી ગયું. અભેદ પડે પછી જેટલા વિકલ્પ ચાલે એટલા ભેદ પડે, પણ અનંતા નહીં ને અનંતા ગુણધર્મ છે, બધા કઈ ભેદ પડે નહીં, એટલે અનંત સમય પણ નથી સાધક દર્શન. એ પેલા કેવું જ્ઞાન પ્રગટ થશે, બધું પ્રત્યક્ષ થઈ જશે.
ભેદમાં ભેદનું જ્ઞાન થઈ જાય છે, એટલા માટે એને સમ્યક નામ પણ લાગુ પડે છે. સમ્યક જ્ઞાન છે,
સમ્યકતાને અનુસરીને બધું
થાય.
એક જ્ઞાનની એવી કોઈ લબ્ધિ છે, જ્ઞાનની લબ્ધિ છે, એને લઈને એમ થાય છે. ભેદ પીડ્યા વગર ભેદનું જ્ઞાન જ્ઞાનની લગતી છે. યથાર્થ દ્રષ્ટિ થાય તેની સાથે જ્ઞાનમાં બધું સમાઈ જાય છે, સાથે સાથે ઓટોમેટિક. એવું કે જ્ઞાન પોતે કેવળ જ્ઞાનની લબ્ધિ થઈને ઉત્પન્ન થાય છે. શું કહે છે, કેવળ જ્ઞાનની લબ્ધિ લીધી છે, સ્વરૂપ અનુભવ થાય અને કેવળ જ્ઞાનની લબ્ધિ થઈ ગઈ. ઉપયોગ પછી થશે, તેરમા ગુણ સ્થાને લબ્ધિ અત્યારે થઈ ગઈ. લબ્ધિ એટલે લબ્ધિ પ્રાપ્તિ, એક ન્યાય પ્રાપ્તિ ઉપલબ્ધિ, લબ્ધિ એટલે પ્રાપ્તિ એક ન્યાય. પ્રગટ પડે નથી એટલે કૃપાળુજી વાલા નમસ્કાર વચનમાં લીધું ને કે જો કદી પ્રગટપણે કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી તો પણ શ્રદ્ધા અપેક્ષાએ કેવળ જ્ઞાન થયું છે, વિચાર દશાએ કેવળ જ્ઞાન વર્તે છે, ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન વર્તે છે, વર્તે છે, વર્તે છે, એટલે લબ્ધિની વાત છે. 493 ચારિત્ર પુરુષાર્થ આદિ અપેક્ષા એ અમને કેવળ જ્ઞાન ની લબ્ધિ વર્તે છે. લબ્ધિ છે એક પ્રગટ અંશ છે, બીજી જાતિ અપેક્ષા એ કેવળ જ્ઞાનની જાતિ અને સમ્ય જ્ઞાનની જાતિ એક જ છે. કેવળ જ્ઞાન પણ સમ્ય જ્ઞાન છે અને સમ્ય જ્ઞાન પણ સમ્ય જ્ઞાન છે. કેવળ જ્ઞાનનું સમ્ય જ્ઞાન મોટું અને ચોથા ગુણસ્થાનવાળાનું સમ્ય જ્ઞાન નાનું એટલે લઘુનંદન એમ નથી, એક જ જાતિ છે. ચોથા ગુણ સ્થાન પહેલા જ્ઞાન મિથ્યા જાતિમાં છે અને ચોથા ગુણ સ્થાન થી પછી ઉપરના બધા ગુણ સ્થાન થી જ્ઞાન સમ્યક જાતિમાં છે. જ્ઞાનની ગતિ ઓછી વધતી છે, જ્ઞાનની ગતિ ઓછી વધતી છે. કેવળ જ્ઞાનની જેટલી ગતિ છે એટલી ગતિ છદ્મસ્તના જ્ઞાનની ગતિ છે. એ સદભાવ અને અભાવને બતાવે છે. કેવળ જ્ઞાનમાં જેટલો જ્ઞાનનો સદભાવ છે એટલો સદભાવ નીચે છદ્મસ્તને નથી, એટલે એને ગતિ કહે છે. ગતિમાં ફેર છે, જાતિમાં ફેર નથી. અને શક્તિ પણ બેની છે, એક પ્રકારની સ્વપર પ્રકાશક. કેવળ જ્ઞાન પણ સ્વપર પ્રકાશક છે અને સમ્ય જ્ઞાન પણ સ્વપર પ્રકાશક છે. એટલે શક્તિ બી એને પ્રગટ થઈ ગઈ. ચોથા ગુણ સ્થાનથી જ્ઞાનની સ્વપર પ્રકાશક શક્તિ પ્રગટ થઈ, સ્વભાવ શક્તિ. ગતિમાં ફેર છે, જાતિ એક છે, અને બંનેનું અસ્તિત્વ સત્તા સ્વક્ષેત્ર પ્રમાણ છે. જેટલું આત્મા ક્ષેત્ર છે દેહ પ્રમાણ એટલામાં એ રહે છે. કેવળ જ્ઞાન કઈ બહાર ગયું જાય છે એવું નથી.
બાળકમાં
સર્વથા લાગુ ન પડે, બાળક એક અવસ્થા છે, યુવાન થવા યોગ્ય છે, યુવાન થયા પેલા અહિયાં તો જન્મ થયો સમ્ય જ્ઞાન નો, એટલે કેવળ જ્ઞાન થવાનું, થવાનું ને અહીંયા વચ્ચે પડી જાય વાત નથી. ડિગ્રી નો ફરક છે, જાત એક છે, ડિગ્રી નો ફરક
થાય
છે. ધારા ઉગ્ર છે અને કેવળ જ્ઞાન પ્રગટ
થશે.
ભેદો બધા જ્ઞાનમાં સમાઈ જાય છે, તેને પાત્રતા તૈયાર કરવાની રહે છે. જીવે પોતાની પાત્રતા તૈયાર કરવી જોઈએ. મુમુક્ષુની ભૂમિકા એ પાત્રતાની ભૂમિકા છે. પાત્રતા વગર કોઈને જ્ઞાન થાય કે મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય એવું બનતો નથી. જીવે તો પાત્રતા તૈયાર કરવાની છે. પાત્રતા એક વધારે સારો ગુણ અથવા ધર્મ એ છે, પાત્રતાનો ધર્મ એક બહુ સારો એ છે કે પાત્રતા ઉત્પન્ન થતા વાર ન લાગે, ઇન્સ્ટન્ટ એકદમ તૈયાર. ક્યારે?
અત્યારે.
એટલે કોઈ પણ વર્તમાનમાં કેવી રીતે કે જીવન જીવ નિર્ધાર કરે કે મારે આત્માનું આત્મકલ્યાણ સિવાય બીજું કઈ જોઈએ નહીં, બીજું કઈ ખપે નહીં. આ સંસારમાંથી હવે મારે કઈ લેવું નથી. એ મુકાઈ જાય અને એક આત્મા જોઈએ એ વખતે પાત્રતા તૈયાર. બીજી સેકન્ડ નહીં, પછી ઉધાર નથી. પાત્રતા છે એટલે પાત્રતા વાળાને મોક્ષ માર્ગ મળે, પાત્રતા વગર મોક્ષ માર્ગ ન મળે. એ એક કન્ડિશનલ વાત છે, શરતી વાત છે મોક્ષ માર્ગ મળવામાં, પ્રાપ્ત થવામાં. પણ પાત્રતા માટે કોઈ કન્ડિશન નથી. અત્યાર સુધી તમે ભલે ગમે તેવા પરિણામ થયા હોય તમારે સંભવ છે, પણ મોક્ષ માર્ગ ની પાત્રતા કરવામાં તમારે અત્યારે જ તમે નિર્ધાર કરો એટલે પાત્રતા એ વખતે હાજર. બધું પડ્યું રહે, અત્યાર સુધી જેટલું ઊંધું કર્યું એટલું બધું પડ્યું રહે, તમારી પાત્રતા ચાલુ થઈ. આટલી સુવિધા, પાયાની સુવિધા આટલી બધી છે. પાત્રતાના ભેદો છે બધા, પણ આ પાત્રતા ખાસ પ્રકારની પાત્રતા છે. મારે એક આત્મા જ જોઈએ, આત્મકલ્યાણ સિવાય મારે હવે કઈ કરવું નથી, એ ખાસ પ્રકારની પાત્રતા છે, વિશિષ્ટ પ્રકારની પાત્રતા છે. એ પાત્રતામાં આવે એને આત્મલાભ થાય, થાય ને થાય, એનો અનુભવ થાય, થાય ને થાય, મોક્ષ માર્ગમાં આવે, આવે ને. આત્મા જોઈએ ને બીજું કઈ ન જોઈએ એમ થતા પાત્રતા પ્રગટે, બસ સીધી સાધી વાત છે. પછી પછી એમાંથી નીકળે, આત્મા જોઈએ એમાંથી પછી મને જ્ઞાની પુરુષ જોઈએ, કેમ કે હું અજૈનો છું, માર્ગદ્રષ્ટા પુરુષ હોય તો મને માર્ગે દોરી જાય, એમ પછી પાત્રતામાંથી આવે છે. જેવી પાત્રતા તૈયાર કરવાની રહે છે, જેને આત્માર્થતાનું પ્રયોજન છે તેને બધા લૌકિક પ્રયોજન ગૌણ થઈ જાય, છૂટી જાય છે, અને એક આત્માનું પ્રયોજન રહે છે. આ પાત્રતામાં આમ બને છે, પાત્રતામાં આવું બને છે. જેને જેને આત્માર્થતાનું પ્રયોજન છે તેને બધા લૌકિક પ્રયોજન, એટલે શું કે પોતાના જે કર્મો બાંધ્યા છે પહેલા, એનો ઉદય, શુભ અશુભ કર્મનો ઉદય ક્રમશઃ ક્રમથી ચાલ્યો જ આવે છે ધારાવાહી. અને જીવ ઉદયના કાર્યોની અંદર કામ કરતો થઈ જાય છે, એ ગૌણ થઈ જવું જોઈએ. ઉદયમાં તો જ્ઞાની પણ કાર્ય કરતા જોવામાં આવે છે, ઉદય અનુસાર તો પણ એમને ભિન્ન થઈ ગયું છે. અને મુમુક્ષુમાં મુમુક્ષુતામાં ગૌણ થવું જોઈએ, અમારે ન કરવું, ત્યાગ કરી દેવો, ઘરબાર છોડી દેવો, ધંધો બંધ કરી, દુકાન બંધ કરી દેવી, એ પ્રશ્ન નથી. મુમુક્ષુની ભૂમિકા ત્યાગની ભૂમિકા નથી, પણ એ અપ્રયોજનભૂત છે એવો અભિપ્રાય પલટવાનો છે. પહેલા અત્યાર સુધી અભિપ્રાયમાં એ બધાનું પ્રયોજન હતું, અમારે કામની ચીજ છે, સુખનું કારણ છે, સુખ બુદ્ધિ અને આધાર બુદ્ધિ હતી, એ અભિપ્રાય પલટીને એની ગૌણતા થઈ જવી.
જે વસ્તુ લાગતું હોય કે મારા સુખ નું કારણ છે, એમાં જયારે અનુભવ થાય કે પછી
અનુભવ પણ થાય છે, બધા બધા પડખે થી કેળવે છે, જયારે પ્રયોગ કરે ત્યારે બધા પડખે થી અભિપ્રાયને પલટવા માટે કેળવણી લઈએ. પણ પહેલા એક વાર નિર્ધાર થવો
જોઈએ
કે મારે આ જોઈએ છે ને બીજું જોઈતું નથી. પછી લાભ નુકસાનની બુદ્ધિ પડે છે, મળી પડે અને એને તોડવા માટેના પ્રયોગ કરે, પ્રયત્ન કરે, સાથ કરે. એનું મૂલ્યાંકન ભાઈ શું છે, કેટલો મોટો લાભ છે. જીવનો એવો સ્વભાવ છે કે એ જેટલો મોટો લાભ જોવે એટલી એની દોડ થી વધતી જાય. લગ્ન છે, દોડ છે પરિણામ. સંસારમાં પણ મોટો લાભ દેખાતો હોય તો માણસ મોટો સાહસ કરે છે, પરિણામની દોડ લગાવે છે, કે દેશ વિદેશ જાય છે વેપાર કરવા માટે, 35-40 હજાર ફૂટ ઊંચે ઉડે છે, ખબર નથી કે આમાંથી કઈ થાય તો કોઈનું હાડકું હાથમાં આવે નહીં. સાહસ શું કરવા કરે છે, લાભ દેખાય છે. જેમ લાભ મોટો દેખાય એમ એનો ઇન્ટરેસ્ટ ઓટોમેટિકલી સ્વભાવગત ક્રિએટ થઈ જ જાય. એ ઇન્ટરેસ્ટ ક્રિએટ નથી કરવો પડતો, જ્ઞાન છે એ રસને ઉત્પન્ન કરે છે, એટલા માટે એને જ્ઞાન રસ કીધો છે. કે તને લાભ કેટલો, કે 3 લોકનો નાશ થાય એટલો, સિદ્ધપદ મળે એથી મોટો કયો લાભ, અનંતકાળ એથી આગળ કોઈ ચીજ નથી. એની પાસે સંસાર આખું, જગત આખું તુચ્છ છે એ વાત જ્યારે સમજાઈ જાય ત્યારે એનો રસ, એની લગ્ની તીવ્રતા ઉપડ્યા વગર, જ્યાં સુધી એ બરાબર યથાર્થ સમજાતો નથી ત્યાં સુધી જીવને પેલો જગતનો મહિમા, ઉદયનો મહિમા જાતો નથી. પરિણામે બધું ખેંચાયા કરે છે. બધા લૌકિક પ્રયોજન ગૌણ થઈ જાય, એમને એમ ગૌણ નથી થઈ જતા. એની સામે લાભ જોયો છે ત્યારે ગૌણ થઈ જાય છે. અને એક આત્માનું પ્રયોજન છે, એક આત્માનું પ્રયોજન રહ્યું ત્યાં બીજા પરિણામો કોના આધારે ટકશે? ટકવા માટે કોઈ આધાર તો રહ્યો નહીં. આત્મા અનંત શક્તિનો ધણી છે, એ પોતે એને આધાર આપતો હતો એટલે એ ચાલતા હતા, ચાલુ રહેતા હતા. એનો આધાર ગયો, એનો અનાદર થયો, ક્યાં સુધી ટકશે? નહીં ટકે.